नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अरहन्तो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधवस्सर्वे जैन धर्मोस्तु मंगलम् मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम् अज्ञानतिमिरांधानां ज्ञानांजनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुर्वे महादेव्या कुक्षिरत्नं शब्दजेतरवात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकम्
શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ, રવિવાર તારીખ 12 જુલાઈ 2009, શ્રીમદ રાજચંદ્ર વચનામૃતજી, ક્રમવાર પત્ર સ્વાધ્યાય, પત્રાંક 524, મુંબઈ, ફાધર વાસુદ આઠમ, શુક્રવાર 1950, શ્રી સ્તંભ તીર્થ ક્ષેત્રે સ્થિત શ્રી અંબાલાલ કૃષ્ણદાસ આદિ સર્વ મુમુક્ષુ જન પ્રત્યે શ્રી મોહમય ક્ષેત્રથી આત્મસ્વરૂપ સ્મૃતિએ યથાયોગ્ય પહોંચે. વિશેષ વિનંતી કે તમ સૌ ભાઈઓ પ્રત્યે આજ દિન પર્યંત અમારાથી કંઈ પણ મન વચન કાયાના યોગે જાણતા કે અજાણતા અપરાધ થયો હોય તે વિનયપૂર્વક શુદ્ધ અંતઃકરણથી ક્ષમાવું છું. એ જ વિનંતી આત્મસ્વરૂપના પ્રણામ. આ 524 પત્ર સંવત્સરી પર્વ પછી લખાયો છે અને ખંભાતના સર્વ મુમુક્ષુઓ પ્રત્યે પરમ કૃપાળુ દેવ ક્ષમાપના ઈચ્છે છે. પત્ર અહીંયા પૂરો થાય છે. પત્રાંક 525, મુંબઈ, ભાદરવાસુ 10, રવિવાર 1950. આ આત્મભાવ છે અને આ અન્ય ભાવ છે. એવું બોધબીજ આત્માને વિશે પરિણમિત થવાથી અન્ય ભાવને વિશે સહેજે ઉદાસીનતા ઉત્પન્ન થાય છે અને તે ઉદાસીનતા અનુક્રમે તે અન્ય ભાવથી સર્વથા મુક્તપણું કરે છે. નિજ પરભાવ જેણે જાણ્યો છે એવા જ્ઞાની પુરુષને ત્યાર પછી પરભાવના કાર્યનો જે કંઈ પ્રસંગ રહે છે તે પ્રસંગમાં પ્રવર્તતા પણ તે જ્ઞાનીનો સંબંધ છૂટ્યા કરે છે, પણ તેમાં હિતબુદ્ધિ થઈ પ્રતિબંધ થતો નથી. મુક્તિનો માર્ગ ક્રમિક છે, ક્રમશઃ છે. જેમ જેમ જીવની પરિણતિ સ્વસન્મુખ થતી જાય છે તેમ તેમ એ જીવ કર્મના પાસથી મુક્ત થતો જાય છે. એ માર્ગનું સ્વરૂપ, એ પ્રક્રિયા કેવા પ્રકારની છે, એ કેવી રીતે ઘટે છે જીવનની અંદર, આપણે જેને રોજ જોવા માંગીએ કે આમ શું થયું, આમ કીધું, કેટલી થયું, કેટલી પ્રગતિ થઈ, સાધનાની પ્રગતિ થઈ, એના માપદંડ આપણે લેવા જઈએ છીએ, આપણને પકડાતું નથી. ઘણીવાર એમ થાય કે આટલા વખતથી આ કરીએ છીએ, આમાં શું થયું, શું ફેર પડ્યો, વગેરે વગેરે. કૃપાળુ દેવ દ્રષ્ટિ બંધાવે છે મુમુક્ષુને, અને એ દ્રષ્ટિ એવી કે આપણે પરમાર્થ માર્ગની સાધના કરીએ છીએ, એના અનેક પ્રકારના સાધનનું અવલંબન લઈએ છીએ, દર્શન, વંદન, પૂજન, સ્વાધ્યાય, ભક્તિ, તપ ઇત્યાદિ. એનાથી પરિણામ, જીવને જે પરિણતિ થવી જોઈએ તે પરિણતિ ઉપર લક્ષ દોરે છે. આ આત્મભાવ છે અને આ અન્ય ભાવ છે. એવું બોધ બીજ આત્માને વિશે પરિણમિત થવાથી અન્ય ભાવને વિશે સહેજે ઉદાસીનતા ઉત્પન્ન થાય છે, અને તે ઉદાસીનતા અનુક્રમે તે અન્ય ભાવથી સર્વથા મુક્તપણું કરે છે. બંને તત્વ છે, એક પુદ્ગલ અને બીજું ચેતન. આ બંને તત્વો સંયોગી સ્વરૂપમાં છે અને દરેક પદાર્થને પોતાનું અર્થક્રિયા સંપન્નપણું છે. દરેક પદાર્થ પોતે પરિણામી છે, નિત્ય પરિણામી છે, અને એના પરિણામ સ્વરૂપ જે એનું પરિણામ છે એનું ભાવ સ્વરૂપ છે. જળનું ભાવ સ્વરૂપ જળ છે, ચેતનનું ભાવ સ્વરૂપ ચેતન છે. પણ જીવને સ્વપણાનું ભાન ન હોવાને કારણે બંને ભાવ એને માટે એક થઈ ગયા છે. એમાં જે રૂપી પદાર્થ છે જેનાથી અવરાયેલો છે, એની અંદર જ એની મતિ તદ્રુપ એકરૂપ થઈ ગઈ છે. એટલે અત્યારે બધા જ જડ ભાવોમાં આ ચેતન ભાવ છે એવી એની ભ્રાંતિ છે. જેમ જેમ જીવને બોધબીજ સદગુરુનો ઉપદેશ, જ્ઞાનીઓના વચન, સત્પુરુષે બતાવેલો માર્ગ, આગમની દેશના જેમ જેમ એને શ્રવણ થશે તેમ તેમ ભેદરેખા ઊભી થતી જશે. સ્વાધ્યાય વધે, ભક્તિ વધે, મનન ચિંતન થાય, નિધિ ધ્યાસન અને અનુપ્રેક્ષા થાય, ધ્યાનની કક્ષા થાય, એમ જીવની અંદર એક જબરજસ્ત ઘટના ઘટે છે કે અત્યાર સુધી એને એક જ ભાવ માનેલો, એ ભાવની અંદર હવે એને દ્વયપણું દેખાય છે. એને જડના ચેતનના બંનેના લક્ષણો ભિન્ન છે, ગુણ ભિન્ન છે, ધર્મ ભિન્ન છે, અને એનું પરિણમન એ ગુણધર્મનું જ હોય, બીજું ન હોય. જડનું પરિણમ જડના ગુણોનું જ હોય, ચેતનનું પરિણમન ચેતનના ગુણોનું જ હોય. એકરૂપ થઈ ગયા છે એ જીવનું અજ્ઞાન છે, એ જ મિથ્યાત્વ છે. બંને ભાવોને એકરૂપ માન્યા છે અને એમાં મારાપણાની બુદ્ધિ કરી છે, એટલે જડ સાથે પણ મારાપણું ગોઠવાઈ ગયું છે. હવે એને પરમાર્થ માર્ગની યાત્રા કરતા કરતા આવું ભેદ જ્ઞાન ઉત્પન્ન થાય છે, ભેદની ધારા ઊભી થાય છે, વિચારની ધારાના બે ભાગ પડતા જાય છે. બે પાંચ વર્ષ સુધી તો એ સાધના, સત્સંગ, ભક્તિ, સ્વાધ્યાય કરતો હોય તો કાંઈ મગજમાં જતું ન હોય, માત્ર સાંભળે આ કંઈક સારું છે અને આમ છે. હજુ એને વિવેક જાગતો નથી. વિવેક તત્વનો વિવેક, દ્રવ્યનો વિવેક જાગવો જોઈએ કે હો, અહીંયા તો બે તત્વની વાત ચાલે છે, જળ તત્વ અને ચેતન તત્વ. ઓહો, હું છું એ શરીર છે, એ શરીર રૂપી હું જળ તત્વ છું અને આત્મા રૂપી ચેતન તત્વ છું. અહીંયા પરમાર્થની અંદર અધ્યાત્મની વાત જે દેખાતું નથી એની ચાલે છે. ચેતન અરૂપી છે, અમૂર્ત છે, અદ્રશ્ય છે, જે દેખાતું નથી એની વાત ચાલે છે. જે દેખાય છે એમાં તો જીવ અનાદિકાળથી એનાથી પરિચિત છે, એને જળ તત્વનો પરિચય પૂરેપૂરો છે, આત્મ તત્વનો નથી. અનાદિકાળથી આત્માનો એને અનભ્યસ્ત છે, કૃપાળુદેવ શબ્દ મૂકે છે, અનભ્યસ્ત, અપરિચય, એને એનો પોતાના સ્વરૂપનો પરિચય નથી. આ આત્મભાવ છે અને આ અન્ય ભાવ છે, આ મુક્તિનું બોધબીજ છે, આ ભેદ જ્ઞાનનું મૂળ છે. ઘણી વાર આપણે ભેદ જ્ઞાન શબ્દ બોલ્યા કરીએ, અને જે વધારે ભણતો ડાય હોય ને એ ભેદ જ્ઞાન ન થયો તેવું દેખાય ન થાય, પણ ભેદ જ્ઞાન શું, એ તો કે શેનો ભેદ કરવો છે. શબ્દો બોલ્યા કરે, ચાયલા કરે એમ નેમ, અથવા નિશ્ચય નય ગ્રહે માત્ર શબ્દની માય, લોપે સદવ્યવહારને સાધન રહિત થાય. એ શબ્દોમાં જેની વાણી હોય, નિશ્ચયાત્મક ભાષા બોલે, એની ડિક્શનરી બદલાઈ જાય, એનો શબ્દકોષ બદલાઈ જાય, એ હવે અધ્યાત્મની ભાષામાં વાત કરે. જુઓ ને, મારે તો ઉદય આવ્યો છે. વાહ, ઈચ્છામાં કેટલો છું એ ખબર છે તને? હજી તને ઈચ્છા પૂરી ન થઈ એમાં જે અંતરાય આવ્યો એને તે ઉદય કીધો. સમગ્ર જીવન ઈચ્છામય છે, રાગ દ્વેષમાં જીવી રહ્યો છે, ઓતપ્રોત છે, સંસારના સંગ પ્રસંગમાં રાચી માચી ને રહીએ છે. જરાય ફેરફાર થાય પાલવતું નથી, પોસાતું નથી, અને એમાં સેજ ક્યાંય થાય છે તો ધર્મની વાતના નામની અંદર ભાષા કરે છે કે મને તો ઉદય આવ્યો છે. ધૂળ તને ઉદય આવે? ઉદય જ્ઞાની જાણે, અજ્ઞાનીને તો એ ઉદયમય જ છે, એ જ્ઞાનીનો વિષય છે. પણ ભાષા બદલાઈ ગઈ, શબ્દ બોલતા શીખી ગયો, અધ્યાત્મની ભાષા આવડી, બહુ સ્વાધ્યાય સાંભળા, બહુ ગ્રંથ વાંચ્યા, એટલે ડાપણ બદલાઈ ગયું, શબ્દકોષ બદલાઈ ગયો, વાણી બદલાઈ ગઈ. ભાઈ અમારે છૂટવું છે, મોક્ષ કોને નથી જોતો? જેમ વેપારની અંદર ને હવને ધંધો કરવો છે, હવને કમાવવું છે, એમ આ બોલતો હોય અમારે એમ. એટલે તું વાત ધંધાની અહીંયા લઈને બેઠો છો, અહીંયા તારે મોક્ષ જોઈએ છે, મુક્તિ જોઈએ છે, તો તને કોણે બાંધી રાખ્યો છે? પેલામાં તો હજી કઈક ટ્રાન્ઝેક્શન થાય તો મળે ન મળે, અહીંયા તો તારા હાથમાં છે, તારા ભાવમાં પરિણમન કર, તું ઓળખ કર તારી જાતને. આ બોધ બીજ મળતું નથી, આ ભેદ જ્ઞાનની ધારા પકડાતી નથી. જ્ઞાનીઓ કહે છે કે એ બોધ બીજ કે હું શરીરથી ભિન્ન ચૈતન્ય આત્મા છું, શરીર નશ્વર વિનાશી ઉદગલનો સ્કંદ છે, હું ચૈતન્ય ઘન અવિનાશી શુદ્ધ જ્ઞાયક એવો આત્મા છું. આ બે ભાવ જુદા પડતા જાય. એ બોધ જે મળે છે, તત્વનો બોધ, દ્રવ્યનો બોધ, જ્ઞાનીઓના બોધની અંદર ભાષાનું મહત્વ નથી, તત્વનું મહત્વ છે. પદાર્થ સમજાવે છે, જ્ઞાનીઓ પદાર્થનું સ્વરૂપ સમજાવે છે કે આ છ પદાર્થ છે જગતની અંદર, આ છ ને પોતાનું અસ્તિત્વ છે, અને છ ની અંદર આવું એકબીજા સાથે છેતરાઈ જવાની સંભાવના છે. એમાં બે પદાર્થમાં છે, ચાર તને નડશે નહીં. પણ જીવ અને પુદ્ગલ એ બે પદાર્થો એક થઈ ગયા છે, જોડાઈ ગયા છે. જોડાવા છતાં બંનેનું અસ્તિત્વ ભિન્ન છે, બંનેના ગુણધર્મો ભિન્ન છે, બંનેના લક્ષણો ભિન્ન છે, અને બંનેનું પરિણમન પણ ભિન્ન છે. પણ જીવની અજ્ઞાનને કારણે, મિથ્યાત્વને કારણે, મોહને કારણે એ ભિન્નત્વ ભાસતું નથી. બસ આટલો એનો દોષ છે. જીવનો દોષ એટલો જ કે પોતે પોતાને ભૂલી જવું અને પરને પોતાનું માન. કૃપાળુ દેવે એક લીટીની અંદર આખો સાર આપ્યો પરિભ્રમણનો. અહીંયા કહ્યું કે આ બોધબીજ છે. બોધબીજ શું છે? કે બંને દ્રવ્યોની ભિન્ન ભિન્ન ઓળખ થવી, તે બંને દ્રવ્યો સાથે છે, એક જ પ્રદેશે સમાયેલા છે, એક જ ક્ષેત્રે અવગાહેલા છે, તો પણ બંને ભિન્ન છે. હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી, હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું. એક જ માં હોવા છતાં, દેહમાં સ્થિત છતાં દેહથી ભિન્ન, સ્વ પર પ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ એવા આત્મ સ્વરૂપમાં હે આર્યો તમે નિમગ્ન થાઓ, અંતર્મુખ થઈને જો એકતા અનુભવશો તો અપાર આનંદ અનુભવશો. ક્યાંય બીજે જવાનું નથી, આ ભેદ જ્ઞાન માટે કોઈ દોડધામ કરવાની નથી. માત્ર દ્રષ્ટિને અંતર્મુખ કરો તો દ્રષ્ટિમાં બે પદાર્થ ભિન્ન દેખાવાની શરૂઆત થશે. આ ચર્મ ચક્ષુની આંખથી નહીં થાય, ઉઘાડી આંખે તને આ દેખાશે નહીં. અંતર્મુખ થા, અને પદાર્થના તત્વના આધાર ઉપર જે ઓળખાણ થઈ છે એની જે પેછાન થઈ છે, ભલે થોડી થઈ છે, થોડી થઈ છે, પણ બે છે એવું તો શ્રદ્ધામાં આવ્યું કે નહીં, કે એક જ છે એમ આવ્યું? હજી પેલી સામાન્ય કે આ વાત સાચી છે, સારું મારું વ્યક્તિત્વ છે એ તો ડ્યુઅલ એન્ટિટી છે, ઇટ્સ નોટ સિંગલ એન્ટિટી, એ દ્વય છે. હું ચૈતન્ય પણ છું અને શરીર આદિના ઓળખાણથી હું ઉદગલ પણ છું. આણ જડ ચેતનનો સંયોગી સ્વરૂપ એટલે જીવ. હું જીવ છું પણ જીવમાં બે પદાર્થનો સંયોગ છે એ વાત લક્ષમાં આવે આ બોધબીજ. આ નથી આવતું. ક્યાં સુધી નથી આવતું? અતિરેક કેવો થાય કે બહુ આત્માની વાતો કરતો ડાયો થઈ જાય ને ત્યારે પોતાને ભૂલી જાય કે હું શરીર છું. તું શરીર પણ છો, તારું ચૈતન્ય દેહને આશ્રિત છે. જેમ અનંત જ્ઞાન આત્માનો ગુણ છે, પણ એ જ્ઞાન અજ્ઞાન અવસ્થામાં એ ઇન્દ્રિયોને આશ્રિત છે. જ્ઞાનની મર્યાદા કેટલી? ઇન્દ્રિયોની મર્યાદા છે એટલી. આંખે મોતિયું આવે તો દેખાવાનું શું થયું? તો કે ગયું. કેમ? તો કે દેખાવાની શક્તિ નથી વહી ગઈ, ઇન્દ્રિયોની શક્તિ ગઈ. અજ્ઞાનીનું જ્ઞાન ઇન્દ્રિયોને આશ્રિત છે, એની જેવી શક્તિ છે એવી. કાનની શક્તિ અધૂરી હોય તો, બેરાસ હોય તો ઓછું સંભળાય, પણ સાંભળનાર છે એની શક્તિ વહી ગઈ, જોનાર છે એની શક્તિ વહી ગઈ. ભેદ જ્ઞાન, બે તત્વ ભિન્ન છે એ દ્વયપણાનું શંકારહિત શ્રદ્ધાન કે હું જળ ચેતનનો સંયોગ છું. એટલે એકાંતિક નહીં, માત્ર દેહ તે હું અને માત્ર ચૈતન્ય તે હું. કૃપાળુ દેવે આ પણ સુધારી દીધું, આપણને ભૂલ ન થાય. એટલે કેવળ હોત અસંગ જો ભાસત તને ન કેમ, અસંગ છે પરમાર્થથી પણ નિજ ભાને તેમ. તું કેવળ અસંગ અસંગ અસંગની વાત કર્યા કરસ? એ પણ એકાંત છે તોય પરમાર્થ નહીં પકડાય, તોય ભેદ જ્ઞાન નહીં થાય. કેવળ અસંગ તું છો પણ ક્યારે? પરમાર્થ જ્યારે એ સ્વરૂપ પ્રાપ્ત થાય ત્યારે. ત્યાં સુધી જીવ સંગી છે, સંગમાં છે પણ જુદાપણાના ભાન સાથે, આત્મ જાગૃતિ સાથે. અદ્રશ્ય તત્વ જે નહોતું એને દ્રશ્ય કર્યું એની સભાનતા સાથે. આ જ્ઞાન અવસ્થા છે કે પોતે જે છે એ છે, પણ આજે હું છું એનાથી કંઈક વિશેષ છું. હું મિસ્ટર એક્સ છું, અત્યાર સુધી આ મારી ધારણા હતી, અને એક્સનું આ કુળ, એનું આ ગોત્ર, એની આ વિદ્યા, એનું આ ડિગ્રી, એની આ ઉપાધિ, એનું આ પદ, એની આ લાગવગ, એની આ ઓળખાણ, એની આ હેસિયત, એની આ સમૃદ્ધિ, એની આ સંપત્તિ, એનું આ પરિગ્રહ, બસ આ બધા ઓળખાણ મિસ્ટર એક્સના હતા. હવે થયું કે હું એક્સ ઉપરાંત કંઈક બીજું તત્વ પણ છું. એ જેવું ભાન થયું, જેમ જેમ એ પરિણત થાય બીજા તત્વની, તો બીજા તત્વની ઓળખાણ શું? અહીંયા તો મેં કહ્યું કે હું એમ એ LLB એડવોકેટ, PhD MBA, પેલાની અનંત જ્ઞાનનો ધણી. કેવળ જ્ઞાન તારામાં છે. એવા એવા ગુણો આત્માના આવે તો આ તત્વ હું છું. અનાદિ ગુણો સંપન્ન છું, પણ આજ સુધી મારા લક્ષમાં આવ્યું નથી, આજ સુધી મારા ભાનમાં આવ્યું નથી. મેં મહિમા ગાયો. કોનો ગાયો? મારા નશ્વર દેહનો અને એની સંપત્તિનો, એનો મહિમા ગાયો. બીજા પાસે ગવડાવ્યો, સત્કાર પૂજા કરાવ્યા. કેના કરાવ્યા? દેહના વૈભવ. પણ મારા આત્માની અંદર આવો અનંત વૈભવ અને અદ્ભુત આશ્ચર્ય સમાવેશ થયેલું છે એ તો ક્યારેય જાણ્યું અને ન જાણ્યું એનો મહિમા જ ક્યારેય જીવને. જો આ બોધબીજ પ્રગટે કે હું શરીર છું અને શરીરથી ભિન્ન આત્મા પણ છું, હું સંયોગી છું. વિનાશી તત્વ અને અવિનાશી તત્વ, અનિત્ય તત્વ અને નિત્ય તત્વ, આ બધું જ અત્યારે એના સંયોગરૂપ આ મારું જીવન છે. તો જીવનની અંદર સાચું સ્વરૂપ મારું કયું? દેહ હું છું. ભારે થયા. જ્ઞાનીએ પ્રશ્ન કર્યો કે આમાં સાચું શું કહી દે? દેહ તું છું. રૂપ, વિદ્યા, મત, કુળ, અનેક પ્રકારના જે કઈ વિશેષણો વાપરીએ એ બધામાં તું છું. 32 લક્ષણો જો, તારો 32 લક્ષણે તારી પૂર્ણતા છે. તારી યુવાનીને કોઈ પહોંચે એમ નથી, તારા રૂપને કોઈ પહોંચે એમ નથી, તારી વિદ્યાને કોઈ પહોંચે એમ નથી, તારા ઐશ્વર્યને કોઈ પહોંચે એમ નથી. જબરજસ્ત છે એવો 32 લક્ષણો. રંગે રૂડો, રૂપે પૂરો, દિસંતો કોડીલો કોડામણો, એવો તું છો. અને અનંત જ્ઞાન, અનંત દર્શન તું, અવ્યાબાદ સ્વરૂપ, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, સ્વયં જ્યોતિ સુખધામ, એવો તું છો. પણ સાચું સ્વરૂપ તારું કયું? આ રંગે રૂડો, રૂપે પૂરો, કોડીલો, એ તારું સાચું સ્વરૂપ કે અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાદ સ્વરૂપ, બે તું છો? આજ સુધી એક માનતો હતો, એના મદમાં હતો, એના અભિમાનમાં હતો, દુનિયાને મનાવતો હતો, એના આધાર ઉપર કઈ ફેરફાર થાય તો તું કસાઈમાં વયો જતો હતો. હવે તને ખબર પડી કે હું તો આ છું, અને આ તો દુનિયા કોઈ જાણતી નથી કે હું આવો છું, એનું તને કઈ અત્યારે હજી રંજ નથી, કેમ કે તને પોતાને જ ભાન નથી, તને પોતાને જ ખબર. પણ જ્ઞાનીએ પડકાર કરીને કહ્યું, શું સ્વરૂપ છે મારું? વિચારજો, હું કોણ છું? તો કે મિસ્ટર એક્સ. કઈ વાંધો નહીં, ક્યાંથી થયો? મુંજાણો, ચીલા ચાલો, મારા પેરેન્ટ્સ થી. કઈ વાંધો નહીં, ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું? ખરું, ખરું વિચાર તો અત્યારે થયો કે પેલા હતો? હવે નહીં પછી હઈશ કે નહીં? તો પેરેન્ટ્સ ક્યાં ખોવાઈ ગયા? હવે કયા પેરેન્ટ્સ ને માનવા? ચક્ર હવે ચડી ગયો, પતી ગયો, હવે એને ક્યાંય આ દાખલાનો જવાબ મળે? ક્યારે મળે? શું સ્વરૂપ છે મારું? ખરું. જો ખરું સ્વરૂપ જાણે કે હું મિસ્ટર એક્સ નથી, સાથો સાથ એ મિસ્ટર એક્સ મારું તત્વ એ નાશવંત છે, પણ અંદર રહેલો અજર, અમર, અવ્યાબાદ સ્વરૂપ એવો હું ચૈતન્ય તત્વ છું. હવે આના પેરેન્ટ્સ કોણ? ક્યાંથી થયો? તો કે તો સ્વયં અનાદિથી છે, સત પદાર્થ છે મારું ખરું સ્વરૂપ. જે સ્વરૂપનું આજ સુધી મને ઓળખાણ નહોતું, હું હતો છતાં, એ મારું ખરું સ્વરૂપ. અને જેનું મને ઓળખાણ છે અને જેનો મહિમા હું ગાઉં છું અને જેના કારણે આ બધા પાપ, અત્યાચાર, દુરાચાર અને અધર્મ આચરું છું, એ મારું ખોટું સ્વરૂપ. જેના સુખ માટે થઈને હું આ ધંધો કરું છું, એ મારું ખોટું સ્વરૂપ. એ ખોટા સ્વરૂપનું પરિણામ શું આવે છે? કે સાચું સ્વરૂપ બંધાતું જાય છે. સાચું સ્વરૂપ બંધાતું જાય. અને સુખ દુઃખની અનુભૂતિ કરનાર કોણ છે? ખોટું સ્વરૂપ કે સાચું સ્વરૂપ? તો દુઃખી કોણ થાય છે? પાંજરે કોણ પીડાય છે? બંધાય છે કોણ? તો કે સાચું સ્વરૂપ. આ જન્મ મરણના ફેરા કોને લઈ ગયા છે? સાચું. વેદના કોને થાય છે? સાચા સ્વરૂપ. તો ઓલું તો ભાગી ગયું પાછું, 60 વર્ષ, 70 વર્ષ રહ્યું, એટલા પ્રકારના કર્મોનો કચડો કરી અને તને હોંપી ગયું, નાર્ક ગતિના બંધ આપ્યા, તિર્યંચના આપ્યા, ભોગવ. મારો બહુ મહિમા ગાયો હતો ને, મારા બહુ વખાણ કર્યા હતા, લે બોધ બીજ. સાચું સ્વરૂપ આ આત્મભાવ છે, આ અન્ય ભાવ છે. મારું શરીર હું બહુ રૂપાળો છું, આ આત્મભાવ છે. હું જ્ઞાનવંત છું, આ આત્મભાવ છે. પેલો અન્ય ભાવ છે. આ ભેદ પકડાવવો જોઈએ. હું બીમાર છું, હું દુખી છું, મારા સંયોગો નબળા છે, અનેક પ્રકારના વિકલ્પો છે, એ અન્ય ભાવ છે. આત્મભાવમાં હું શુદ્ધ ચૈતન્ય છું. શરીરની કોઈ પણ અવસ્થાની અંદર મારા આત્માના ગુણની એક પણ માત્રા ઘટતી નથી, હાનિ થતી નથી. એનો સમતા નામનો એક ગુણ છે કે અનંતનું પરિભ્રમણ છતાં એનો એક પણ પ્રદેશ મલિન થતો નથી, ઓછો થતો નથી. આવી એની જબરજસ્ત ચમત્કારિક શક્તિ છે. એ અસ્તિત્વ મારું અને આ મારું વ્યક્તિત્વ, વ્યક્તિત્વ છે એ દેખાય છે, જગત એને જુએ છે, મહિમા એનો ગાય છે, પણ વ્યક્તિત્વ ક્ષણભંગુર છે, નાશવંત છે. મારું અસ્તિત્વ છે એ નથી, મને ઓળખાયું નથી, જગતને ઓળખાયું. કેવળ જ્ઞાની પુરુષોને ઓળખાયું છે, સત્પુરુષોને ઓળખાયું છે, પરમાત્માને મારું સ્વરૂપ ઓળખાયું છે, પરમાત્મા મને વ્યક્તિ રૂપે જોતો નથી. ખ્યાલ આવે છે? પરમાત્મા મને વ્યક્તિ રૂપે જોતો નથી, મને તત્વ રૂપે જોઈ છે. એટલે પરમાત્માને જગતના જીવો પ્રત્યેનો જે પ્રેમ છે, વાલભ છે, મૈત્રી છે, એ તત્વ રૂપે છે કે મારા વ્યક્તિ રૂપે છે? પરમાત્મા મિસ્ટર એક્સ ને પ્રત્યે પ્રેમ કરે છે? બધા જીવો પ્રત્યે. આ જીવ દ્રવ્ય, આવું બોધબીજ આત્માને વિશે પરિણમિત થવાથી જેમ જેમ આ સમજ વિકસતી જાય, જ્ઞાનીના વચનથી, સત્પુરુષના બોધથી જીવમાં સમજણ આવવી જોઈએ. અમે હમણાં એક યાત્રાએ ગયા હતા, એક બહુ સરસ આરાધક સંત પુરુષ મળી ગયા. પ્રવચન પૂરું થયું, ઉપદેશ પૂરો થયો, સંઘ આખો હતો. એમણે એક જ પ્રશ્ન કર્યો કે તમે ભાઈ આવ્યા હતા, એક બે જણા બહુ વંદન કરતા હતા, કે મારો ઉપદેશ સાંભળો કે સમજ્યા? તમે મારો ઉપદેશ સાંભળો કે સમજ્યા? એક માર્મિક પ્રશ્નની અંદર વિચાર કરતા કરી મૂકે કે આપણે આ વાત સાંભળી કે સમજ્યા? આપણે બસ અનંત વાર સાંભળ્યું છે, સ્વરૂપની વાત પણ સાંભળી છે, પણ સમજ્યા? એટલે કૃપાળુ દેવે કીધું,
જે સ્વરૂપ સમજાવીના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવન.
હે પ્રભુ, કેટલા શાસ્ત્રો વાંચ્યા સાંભળ્યા, કેટલા વ્યાખ્યાનો, કેટલી શિબિરો, કેટલા પ્રવચનો, કેટલી વ્યાખ્યાન માળાઓ કીધી સાંભળી, સમજાણો નહીં. મર્મ સમજવામાં છે. સાંભળવાની એક પ્રક્રિયા છે, આત્માને વિશે પરિણમિત થવું, એ પરિણમિત થવું એ સમજણ છે આત્માની. એક વાત સાંભળવી એ પ્રક્રિયા છે, અને એ વાતનો મર્મ પામવો, શબ્દ ભલે ભૂલાઈ જાય તો એ પરિણતિ છે. તો કે છે કે બોધબીજ, જ્ઞાનીઓની વાણીમાં બોધબીજ હોય છે, એ આત્માને વિશે પરિણમિત થવાથી ફલશ્રુતિ શું થાય છે? એ પરિણમિત થયું કે નહીં આપણને એવો ભ્રમ તો નથી ને કે હું સમજી ગયો છું, એની કોઈ કસોટી ખરી કે મને સમજાયું છે એની? તો કે આ છે, અન્ય ભાવને વિશે સહેજે ઉદાસીનતા ઉત્પન્ન થાય છે. આ આત્મભાવ છે, આ અન્ય ભાવ છે, આની સ્પષ્ટ સમજણ એ સમજણા થઈ. બોધ બીજની સમજણ આ આત્મભાવ, આ અન્ય ભાવ. સંસારના સંયોગમાં કોઈ વિયોગ થયો અને ખેદ અને શોક થયો તો અન્ય ભાવ કે આત્મભાવ? આત્મભાવ. પરંતુ ગમે તેટલું નુકસાન થાય અને ક્રોધ કસાઈને સમાવી દીધો અને ક્ષમાભાવ ધારણ કર્યો, એ આત્મભાવ કે અન્ય ભાવ? ક્ષમા, સમતા આત્માનો ગુણ છે. ક્રોધ આવ્યો, અન્ય ભાવ. કસાય ભાવ થયો, અન્ય ભાવ. તો હર્ષ શોકના પરિણામ થવા, રાગ દ્વેષના પરિણામ થવા, રતિ અરતિના પરિણામ થવા, ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ થવી, ગમો અણગમો થવો, પ્રીતિ અપ્રીતિના ભેદ થવા, સિલેક્શન. જ્ઞાની કહે છે કે આ અન્ય ભાવ છે, અને તરત જ સમજાય કે શોક ઘટે નહીં, મને શોક ઘટે નહીં, જ્ઞાનીને દેહાદી પ્રસંગોમાં હર્ષ વિષાદ કે શોક ઘટતા નથી. પરિસ હોય કે ઉપસર્ગ હોય, કારણ કે જ્ઞાની અન્ય ભાવ અને આત્મભાવ એવું બોધબીજ એમના આત્માને વિશે પરિણમિત થવાને કારણે આ અન્ય ભાવ છે અને આ આત્મભાવ છે, અને એ સમજાયાને કારણે અન્ય ભાવ પ્રતિ સેજે ઉદાસીનતા ઉત્પન્ન થાય છે. આપણે સમજ્યા એની આ કસોટી છે કે જ્યારે આપણે સાંભળ્યા પછી આપણા વ્યવહારમાં જઈએ અને આપણને અન્ય ભાવ છે એને પ્રત્યે ઉદાસીનતા થાય. કોઈ આપણને બોલાવ્યા કે ન બોલાવ્યા, આત્મભાવ કે અન્ય ભાવ, અને મનમાં આવી ગયું દેખાડી દે સભે એને અન્ય ભાવ કે આત્મભાવ, પણ ઉપેક્ષા કઈ નહીં હશે, તું તારામાં સ્થિર થઈ જા, સાક્ષી ભાવમાં આવી જા, જ્ઞાતા ભાવ કર, આ આત્મભાવ. અન્ય ભાવ પ્રત્યે ઉદાસીનતા આવી જાય, માન અપમાન સુખ દુઃખ સંયોગ વિયોગ, આ જે કઈ છે થશે, જીવન છે ત્યાં સુધી થશે, કર્મ છે ત્યાં સુધી ઘટશે, શુભ અશુભના ઉદય આવશે, પાપ પુણ્યના ઉદય આવશે, અને એના અનુસાર ક્રિયાઓ રચનાઓ થશે જ, સંબંધ અને સંયોગો પણ થશે, એમાં ફારફેર પણ થશે, પણ એ ફારફેર પૂર્વ નિબંધન કરેલા કર્મના વિપાકને કારણે છે. જો મારી પાસે આ સ્પષ્ટ બોધ બી જોઈ તો અન્ય ભાવ છે એના પ્રત્યે ઉદાસીનતા થાય છે, અને તે ઉદાસીનતા અનુક્રમે તે અન્ય ભાવથી સર્વથા મુક્તપણું કરે છે. આ માર્ગનો ક્રમ સમજીએ, આ ક્રમિક છે. ક્રમિક એટલે એમાં સ્પીડ આવે, પણ જેમ જેમ બોધ બીજ પરિણમિત થાય તેમ તેમ આત્માનો વિકાસ શીઘ્ર ગતિએ થાય, અને તે ઉદાસીનતા અનુક્રમે તે અન્ય ભાવથી સર્વથા મુક્તપણું કરે, અને સર્વથા મુક્તપણું અન્ય ભાવથી સર્વથા મુક્તપણું એને જ્ઞાનીઓ મોક્ષ કહે છે, કે તું છૂટ્યો, હવે અન્ય ભાવના પાસમાંથી તું છૂટ્યો, આ મોક્ષ છે. નિજ પ્રભાવ જેને જાણ્યો છે એવા જ્ઞાની પુરુષને ત્યાર પછી પ્રભાવના કાર્યનો જે કંઈ પ્રસંગ રહે છે તે પ્રસંગમાં પ્રવર્તતા પણ તેથી તે જ્ઞાનીનો સંબંધ છૂટ્યા કરે છે, પણ તેમાં હિત બુદ્ધિ થઈ પ્રતિબંધ થતો નથી. આવું બોધબીજ આવી ગયા પછી, બોધબીજ પ્રાપ્ત થયા પછી, આવો નિજ ભાવ અને પરભાવ જેને જાણ્યો છે એવું બોધબીજ જેને પ્રાપ્ત થયું છે એવા જ્ઞાની પુરુષને પણ ત્યાર પછી પરભાવના કાર્યનો પ્રસંગ તો રહે છે, કારણ કે જ્ઞાન થવાથી કર્મો અદ્રશ્ય થતા નથી. સમજી લઈએ, આ કોઈ ચમત્કાર નથી. જ્ઞાન થવાથી કર્મો અદ્રશ્ય થતા નથી, એ તો આવ્યા જ કરે છે, એનો ઉદય એનો વિપાક એ ક્રમ ચાલ્યા કરે છે, અને એ કાર્યો બને છે, રચના બને છે, અને જ્ઞાની પુરુષોનું એમાં પ્રવર્તન પણ જોવા મળે છે, પણ કે છે એ પ્રવર્તતા પણ તેથી તે જ્ઞાનીનો સંબંધ છૂટ્યા કરે છે. આવેલા કર્મો ભોગવતા વેદતા જ્ઞાની એ કર્મના બંધથી છૂટ્યા કરે છે, બંધાતા નથી, એમાં હિત બુદ્ધિ થઈને પ્રતિબંધ થતો નથી, એમાં આત્માનું કઈ હિત છે એવી બુદ્ધિ એને નથી. કર્મનું જે કઈ પરિણામ હોય, શુભ હોય કે અશુભ હોય, પણ એ પરિણામમાં આત્માનું કોઈ હિત છે, આત્માની હિત બુદ્ધિ એને કર્મના વ્યાપારમાં જણાતી નથી, એટલે એને પ્રતિબંધક થતી નથી. આપણને પરભાવમાં હિત બુદ્ધિ આવે છે, હિત બુદ્ધિ થતા રાગ બુદ્ધિ થાય છે, એટલે એ આપણા બંધનનું કારણ બને છે. પ્રતિબંધ થતો નથી એ વાત એકાંત નથી, કેમ કે જ્ઞાનનું વિશેષ બળવાનપણું જ્યાં હોય નહીં ત્યાં પ્રભાવનો વિશેષ પરિચય તે પ્રતિબંધરૂપ થઈ આવવો પણ સંભવે છે, અને તેટલા માટે પણ જ્ઞાની પુરુષને પણ શ્રીજીને નિજ જ્ઞાનના પરિચય પુરુષાર્થને વખાણ્યો છે, તેને પણ પ્રમાદ કર્તવ્ય નથી અથવા પ્રભાવનો પરિચય કરવા યોગ્ય નથી, કેમ કે કોઈ અંશે પણ આત્મધારાને તે પ્રતિબંધરૂપ કહેવા યોગ્ય છે. જુઓ, જ્ઞાન થાય પણ જ્ઞાનનું પરિણમન જ્ઞાનનું બળવાનપણું કેટલું છે એના આધાર ઉપર થાય. જો જ્ઞાનનું બળવાનપણું ઓછું હોય તો કર્મનો ઉદય વધારે બળવાન પ્રભાવશાળી બની જાય, અને જ્ઞાનનું બળવાનપણું પરિપૂર્ણ હોય તો કર્મનો ઉદય નિશેષ થઈ જાય. એટલે કે છે કે પરભાવનો વિશેષ પરિચય ક્યારેક પ્રતિબંધરૂપ થાય. આપણી પાસે જ્ઞાનનું બળ ઓછું હોય અને આપણે આપણું ભાન ભૂલાવે એવા સંજોગોની અંદર, એવા નિમિત્તોની અંદર અથડાઈ મરીએ તો શું થાય, પરિણામ શું આવે? જ્ઞાન બળ ઓછું છે. સ્થૂલભદ્ર કોષાને ત્યાં ગયા તો નંદીસેનને થયું કે હું કેમ ના જાઉં, ગુરુદેવ ના પાડે છે, આ તારું કામ નથી, જાય છે, પતન થાય છે. એવા નિમિત્તોની અંદર તમે જાઓ છો જ્યાં હજુ તમારું જ્ઞાન બળ પરિપક્વ અને પૂર્ણ નથી. તો એ કર્મનું બળ છે, સંજોગોનું બળ છે, એ જીવને બાંધી દેશે, પ્રતિબંધરૂપ થશે એના ચારિત્રને, એને જ્ઞાનને, એની વિચારધારાને, એની પરિણતિને. એ વિશુદ્ધ પરિણતિ એ મલિન થશે, પ્રતિબંધરૂપ થશે. એટલે કે છે કે જ્ઞાનીઓએ આ વાતને પ્રતિબંધ નથી એકાંત ન ગણવો, પણ અપેક્ષાએ ગણવું કે જેવી જ્ઞાન બળનું બળવાનપણું તેટલા તેટલી અપેક્ષાએ એ પ્રતિબંધરૂપ થાય નહીં. વિશેષ પરિચય તે પ્રતિબંધરૂપ થઈ આવવો પણ સંભવે છે. એટલા માટે જ્ઞાની પુરુષે નિજ જ્ઞાનના પરિચયના પુરુષાર્થને વખાણ્યો છે. જ્ઞાનીઓ કહે છે કે તારું જ્ઞાન બળ વધાર, આત્મબળ વધાર. આત્મબળ વધશે તો સંયોગો ગમે તેવા વિપરીત થશે કે વિશેષ થશે તો પણ એ સંયોગોની અંદર સ્થિરતા ટકી રહેશે, નહીં તો ચલિત થવાનો, સ્ખલિત થવાનો પ્રસંગ ઉપસ્થિત થશે. પ્રમાદ કર્તવ્ય નથી. બીજું, પુરુષાર્થ કર, હવે મને કાંઈ વાંધો આવે એમ નથી, હવે તો હું બધી કર્મની પ્રકૃતિને જાણું છું, બધા ગુણ સ્થાનકનો મને ખ્યાલ આવડે, બધું આવડે, એમબીએ પરમાર્થનો મને બધી ખબર છે, ગ્રંથિ ભેદ શું એ મને ખબર છે, વિવેક જ્ઞાન શું એ મને ખબર છે. આવું બધું ડાપણ જો કરું આવી જાય, શુષ્ક જ્ઞાની એ ભેદ ભાંગામાં નિષ્ણાત થાય, એ નય નિક્ષેપમાં નિષ્ણાત થાય, પરંતુ આત્મબળ ઓછું અને પ્રમાદમાં ચાલ્યો જાય કે મારે હવે કઈ કરવા પણ, આ બધી ક્રિયા તો જેને કરવી હોય કરે, મારે હવે કોઈ વિધિ વિધાન ક્રિયાકાંડ કે શુદ્ધ વ્યવહાર આ કરવાની કાંઈ જરૂર નથી. લોપે સદવ્યવહાર, સાધન બધા છોડી દે, પ્રમાદમાં ચાલ્યો જાય. જ્ઞાની કહે છે કે નિજ જ્ઞાનનો પરિચય નો પુરુષાર્થ એને જ્ઞાનીઓએ પણ વખાણ્યો છે, જીનેશ્વરે વખાણ્યો છે, અને તેને પણ પ્રમાદ કર્તવ્ય નથી. એને પણ ગમે તેવો જ્ઞાની હોય તો પણ સમય માત્રની અજાગૃતિ, પ્રમાદ એટલે પોતાના સ્વરૂપથી અજાગૃતિ, એને પરવડે નહીં. આ વાતને ઉત્કૃષ્ટ રીતે રજૂ કરી છે ઉત્તરાધ્યયન સૂત્રની અંદર ભગવાન મહાવીર સ્વામીએ, અને એને સંબોધનનું પાત્ર બનાવ્યા છે ગૌતમ. ઉપદેશ તો જગતના જીવોને છે, સમવસણની દેશના છે, અને ત્રણેય ગતિના જીવો હાજર છે, પણ ભગવાન શબ્દ બોલે છે સમય મા પ્રમાદમ ગોયમા, હે ગૌતમ સમય માત્રનો પણ પ્રમાદ ન કર. ઉપદેશ જગતના તમામ જીવોને છે પણ સંબોધન ગૌતમથી કર્યું છે. આ સમવસણમાં બેઠેલા બધા જીવો આ ગૌતમના જ્ઞાન આગળ તો પાંગડા છે. ઓહો ચાર જ્ઞાનનો ધણી, ઓહો સર્વ દર્શનોની અંદર શ્રેષ્ઠ સરસ્વતીનો સાક્ષાત અવતાર, મેરુ જેવી જેની જ્ઞાનની ઊંચાઈ છે એને પણ ભગવાન કહે છે કે પ્રમાદ કર્તવ્ય નથી. હે ગૌતમ, પ્રભુ 37 વાર બોલે કે પ્રમાદ કર્તવ્ય નથી. આપણને શું કે ભગવાન, હવે આપણે તો પ્રમાદના પીર થઈને બેઠા છીએ, આળસુ ને. ગૌતમને કહે છે પ્રમાદ કર્તવ્ય નથી. અહીંયા કૃપાળુદેવ વાત મૂકે છે કે પ્રમાદ કર્તવ્ય નથી અથવા પરભાવનો પરિચય કરવા યોગ્ય નથી. નિવૃત્તિ ધર્મ છે, આ સર્વસંગ પરિત્યાગ નો ધર્મ છે, સર્વ વિરતિ નો ધર્મ છે. જ્ઞાન છે એટલે બાકીનું બધું ચાલે, એમ સંસારનો સંગ ચાલે, ભોગ ચાલે, ચીજ વસ્તુનો પદાર્થનો ભોગ ઉપભોગ ચાલે. અમને જ્ઞાન છે હવે બંધાવવાનું, કેમ જીવ બંધાય બધું જાણીએ છીએ. નહીં, આવા સમર્થ જ્ઞાનીઓએ પણ માર્ગ શેનો કયો છે, પરભાવનો પરિચય કરવા યોગ્ય નથી. પરમાત્મા દશાને પહોંચેલો પુરુષ એ એના જીવનનું ગાન ગાય અભિપ્સાનું,
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો, સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છે દિને, વિચરશું કવ મહત પુરુષને પંથ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે.
આવી દશા એની અભિપ્સા એક જ છે કે જેવી અંતરમાં નિર્ગ્રંથતા છે, જ્ઞાન પૂર્ણ પ્રગાટિત છે, જ્ઞાન બળવાન પણ છે, છતાં પરભાવનો પરિચય ઇષ્ટ નથી, યોગ્ય નથી. ભલે રહ્યો એમ નહીં, ના જોઈએ જ નહીં. સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, સંબંધ અત્યારે અમને બંધન કરતા થતા નથી એવા અમારા જ્ઞાનનું સામર્થ્ય છે એ અમે જાણીએ છીએ, છતાં ધોરી માર્ગ શું છે, અમારે આ સંબંધનું બંધન પણ જોઈતું નથી. અમારે જેવી અભ્યંતર નિર્ગ્રંથતા છે એવી જ બાહ્ય નિર્ગ્રંથતા અમને જોઈએ. આવા એક્સક્યુઝ અને બચાવ કરીને જે લોકો અત્યારે વિરતી માર્ગથી દૂર છે એ વિતરાગના માર્ગને નથી જાણતા, નથી કૃપાળુ દેવને ઓળખતા. ભલે ને કૃપાળુ દેવના નામે બધી વાત કરે, કૃપાળુ દેવનો માર્ગ સર્વસંગ પરિત્યાગ વિરતીનો અને વિરક્તિનો છે. એ માર્ગની અંદર ભોગ ઉપભોગની કોઈ વાતને સ્થાન નથી. એવો ઉદય છે એનો કારમો, એ આપણે શું સમજી શકીએ, એટલે એને આપણે ભાનું બતાવી દઈએ, એને તર્કનું સાધન બતાવી દઈએ. એ ભગવાનના ચરિત્રને તો કોઈ એવો પરમ જ્ઞાની જ પામી શકે. એ ચરિત્રના આધાર ઉપર કોઈ પોતે આધાર લઈ અને આરંભ સમારંભમાં પડી જાય તો એ મુક્તિનો માર્ગ વિતરાગ કથિત નથી, જિનેશ્વર કથિત નથી. એટલે આ કહ્યું છે, પરભાવનો પરિચય કરવા યોગ્ય નથી. અને રોજ પરભાવનો પરિચય વધ્યા જ કરે એ આત્માની મુક્તિનો માર્ગ છે કે ઘટ્યા કરે એ મુક્તિનો માર્ગ છે, વિરક્તિનો માર્ગ કે પ્રવૃત્તિનો માર્ગ, સમજવું જોઈએ. કેમ કે કોઈ અંશે પણ આત્મધારાને તે પ્રતિબંધરૂપ કહેવા યોગ્ય છે. આવો માર્ગ હોય તો આત્મધારાને પ્રતિબંધરૂપ છે, તો પ્રતિબંધરૂપ માર્ગ એ મોક્ષ માર્ગ નથી. એનાથી સામાન્ય જીવોએ ચેતવું જોઈએ કે આપણું કોઈ સામર્થ્ય એવું નથી. જ્ઞાનીને પ્રમાદ બુદ્ધિ સંભવતી નથી. એમ જો કે સામાન્ય પદે શ્રી જીન આદિ મહાત્માઓએ કહ્યું છે તો પણ તે પદ ચોથે ગુણઠાણેથી સંભવિત ગણ્યું નથી, આગળ જતા સંભવિત ગણ્યું છે. જેથી વિચારવાન જીવને તો અવશ્ય કર્તવ્ય છે કે જેમ બને તેમ પરભાવના પરિચિત કાર્યથી દૂર રહેવું, નિવૃત્ત થવું. જ્ઞાનીએ કહ્યું છે કે પ્રમાદ બુદ્ધિ જ્ઞાનીઓને ન હોય એ વાત સાચી છે, પણ ચોથે ગુણ સ્થાનકેથી પ્રમાદ બુદ્ધિ ચાલી જાય એવું નથી કહ્યું. સામાન્ય પદે શ્રી જીન આદિ મહાત્માઓએ કહ્યું છે પણ તે ચોથે ગુણ સ્થાનકેથી નહીં, આગળ જતા સંભવિત ગણ્યું છે. અપ્રમત્ત ધારાનો યોગ એ સાતમા ગુણ સ્થાનક પછી છે. ચોથે પણ પ્રમાદ હોય, પાંચમે પણ હોય, છઠ્ઠે, એટલે એ પ્રમાદ સંભવિત છે. અને સંભવિત પ્રમાદ છે એટલે ચોથે ગુણસ્થાનકે કોઈને સમ્યક દર્શન થાય આત્મજ્ઞાન થાય, આત્મ સાક્ષાત્કાર થાય, તો એને માટે માર્ગ શું કીધો છે? કે પરભાવના પરિચિત કાર્યથી દૂર રહેવું અને નિવૃત્ત થવું. માટે જ જેવું જ્ઞાન થાય એટલે માર્ગનું સ્વરૂપ શું? વિરતિ. માર્ગનું સ્વરૂપ વિરતિ, આરંભ સમારંભ નહીં. જો જ્ઞાન થયું હોય તો, જો જિનેશ્વરના માર્ગની પ્રરૂપણા હોય તો માર્ગ ચોક્કસ છે, ચોક્કસ છે, અવિસંવાદ છે. પરમ કૃપાળુ દેવે પણ એની જ મોહર આપી છે, એને ક્યાંય આ વાતને પ્રોત્સાહન અથવા પ્રેરણા આપી નથી, ક્યાંય સમર્થન આપ્યું નથી. એણે કહ્યું અહીંયા કે જેમ બને તેમ વિચારવાન જીવને શરત મૂકી. જીવ કેવો હોવો જોઈએ? વિચારવાન. પણ મને જ્ઞાન થયું છે અને હું અભિમાની હોઉં તો? વિચારવાન જીવને કે જો મને આ જ્ઞાન થયું છે, બોધભીત થયું છે, અન્ય ભાવ અને આત્મભાવ આ વિશે સ્પષ્ટ ભેદરેખા મને સૂજે છે, તો શું કરવું? પ્રવૃત્તિ ક્યાંથી શરૂ કરવું? હવે આ મોક્ષની પ્રક્રિયા શરૂ ક્યાંથી થાય? તો કે પરભાવ જેટલો જેટલો સમજાય તેનાથી પરિચયથી દૂર રહેવું. પરભાવના પરિચિત કાર્યથી દૂર રહેવું અને નિવૃત્ત થવું. જો તું એમાં હો તો ધીરે ધીરે નિવૃત્તિ કર. નિવૃત્તિ કરતો નથી ને તને પરભાવ ને આત્મભાવ સમજાઈ ગયો છે, તો કાં તો ત્યાં ભ્રમ છે અને કાં પ્રમાદ છે. જ્ઞાનીએ બે ની ના પાડી છે. ભ્રમમાં પણ ન રહેવું, પ્રમાદમાં પણ ન રહેવું. એટલે કહ્યું કે તથાપિ ઘણું કરીને વિચારવાન જીવને તો એ જ બુદ્ધિ રહે છે. વિચારવાન જીવને તો આ નિવૃત્ત થવાની અને પરિચિત કાર્યથી દૂર રહેવાની બુદ્ધિ રહે છે. તથાપિ કોઈ પ્રારબ્ધ વસાત પરભાવનો પરિચય બળવાનપણે ઉદયમાં હોય ત્યાં નિજપદ બુદ્ધિમાં સ્થિર રહેવું વિકટ છે એમ ગણી નિત્ય નિવૃત્તિ બુદ્ધિની વિશેષ ભાવના કરવી એમ મોટા પુરુષોએ કહ્યું છે. જુઓ, સંસારની પ્રકૃતિ અતિ વિચિત્ર છે. બધી જ વસ્તુ સ્પષ્ટ હોવા છતાં જ્ઞાની કહે છે કે કોઈ પ્રારબ્ધ વસાત પૂર્વે કોઈ એવી પ્રકારના અજ્ઞાન અને મિથ્યાત્વના ગાઢ નિબિડપણાથી જીવે એવા કર્મ બાંધ્યા છે કે પરભાવનો પરિચય બળવાનપણે ઉદયમાં છે, છૂટ્યો છૂટતો નથી, મૂક્યો મુકાતો નથી, બળવાનપણે ઉદયમાં છે. ત્યાં નિજપદ બુદ્ધિમાં સ્થિર રહેવું વિકટ બની જતું હોય એમ ગણીને પણ નિત્ય નિવૃત્ત બુદ્ધિની વિશેષ ભાવના કરવી. ત્યાં પણ એને શું વિચારવું? નિવૃત્તિનું. 12 ભાવનાની અંદર નિવૃત્તિનું આવી છે. ઉઘાડ ન્યાય નેત્રને નિહાળતું નિહાળતું નિવૃત્તિ શીઘ્ર મેવ ધારી તે પ્રવૃત્તિ બાળતું. ભાવના આજ કરવી. જ્યાં સુધી પરમપદ પ્રાપ્ત થયું નથી ત્યાં સુધી 12 ભાવનાઓનું નિત્ય ચિંતવન અને અનુપ્રેક્ષા કરવી. નિવૃત્તિ બુદ્ધિ રાખવી કે હું મારા પરભાવના પરિચયમાં પ્રારબ્ધ વસાત છું, પણ હું ક્યારે એનાથી નિવૃત્ત થાઉં. આ નિવૃત્તિ બુદ્ધિ હશે તો ધીરે ધીરે એક પ્રવૃત્તિ બીજી પ્રવૃત્તિ ઓછી થતી જશે, પ્રવૃત્તિનો ક્રમ બદલાતો જશે, એનો સમય ઘટતો જશે, એની કાળ સ્થિતિ ઓછી થતી જશે, એની તીવ્રતા અનુભાગ અને સ્થિતિ એ પૂર્વ કર્મને કારણે હોય તો એની જે તીવ્રતા છે અનુભાગ એ ઓછો કર અને એની સ્થિતિને ઓછી કરે જો નિવૃત્તિ બુદ્ધિ રાખે તો. નિવૃત્તિ બુદ્ધિ રાખવાનું પણ જ્ઞાનીઓએ કહ્યું છે. એક બાજુ સર્વસંગ પરિત્યાગની વાત કરે છે એ જ જ્ઞાનીઓ જીવનો વિકાસ ક્રમથી છે એનું જેટલું આત્મ સામર્થ્ય એટલું કરી શકે અને જેટલું બોધ સામર્થ્ય એટલું આત્મ સામર્થ્ય થશે અને બોધ સામર્થ્યમાં જેટલું પરિણમન થશે એટલું જ આત્મ સામર્થ્ય થશે. બોધ કેટલો સાંભળો એની કોઈ ગણતરી નથી, પણ કેટલું પરિણમન થયું, સાંભળો કેટલું એ નહીં, સમજો કેટલું. મેં બહુ સાંભળ્યું, સારું રાખ તારી પાસે અને કોઈને સંભળાવ, કેમ કે તે જ તને શાંતિ થશે. સમજો કેટલું અને સમજો તો કોઈને સમજાવવાની માથાકૂટમાં પડીશ, ફેંકી દઈશ. તારું સમજેલું તારી અંદર ગંભીરતા પકડે ચારિત્રનું બળ બની જાય. તારું સમજણ છે એ તારી તાકાત છે. જે સમજ્યા તે સમાયા, સમાઈ ગઈ તારામાં. અદભુત સામર્થ્ય છે કૃપાળુ દેવે સૌભાગભાઈને. એક વાક્યની અંદર તો એવો મંત્ર આપ્યો છે કે જેટલું સમજાય એટલું પચાવી જાઓ. એ પ્રદર્શનની ચીજ નથી, પચાવી જાઓ. પચતું નથી ને ચારે બાજુ દેખાડો કરવા નીકળ્યા છો, અનુયાયીઓ ગોતવા નીકળ્યા છો, સંઘ ગોતવા નીકળ્યા છો. આ અસંગતાનો માર્ગ નથી, આ એનું લક્ષણ નથી સમજણનું. આ ટોળા ભેગા કરવાનો માર્ગ નથી, આ એકાકીનો માર્ગ છે. અસંગતાનો માર્ગ એકાકીપણાથી શરૂ થાય છે. આ એકાકીપણું જે વેદી શકતો નથી તો એ નિવૃત્તિ ધર્મમાં સ્થિર રહી કેમ શકે, અથવા તો એનામાં નિવૃત્તિ ધર્મ આવે જ કેવી રીતે? કારણ કે સતત પ્રવૃત્તિ વિના એ રહી શકતો નથી. નો ટાઈમ, એવરી સેકન્ડ આઈ એમ એન્ગેજ એન્ડ આઈ એમ ઓક્યુપાઈડ. માંડી વાળા વેતો હતું આત્મકલ્યાણ, ઇફ યુ આર ઓક્યુપાઈડ. અલ્પકાળમાં સરસ એક પ્રશ્ન સૌભાગભાઈને કૃપાળુ દેવ પૂછ્યો હતો અને એના જવાબ રૂપ લખે, અલ્પકાળમાં અવ્યા બાદ સ્થિતિ થવાને અર્થે તો અત્યંત પુરુષાર્થ કરી જીવે પર પરિચયથી નિવર્તવું જ ઘટે છે. સાહેબ, થોડા કાળની અંદર અવ્યા બાદ સુખની પ્રાપ્તિ થાય એવો કોઈ ઉપાય છે કરો? પ્રશ્ન લખ્યો છે કૃપાળુ દેવ સૌભાગને, કહું તો બતાવજો. અમને ઉપાધિ ઘણી છે, પણ અલ્પકાળની અંદર કાંઈ એવું અવ્યા બાદ સુખમાં પયા જાય એવું કઈ બને ખરું? અહીંયા કે છે, હા બની શકે. અલ્પકાળમાં અવ્યા બાદ સ્થિતિ થવાને અર્થે તો અત્યંત પુરુષાર્થ કરી જીવે પર પરિચયથી નિવર્તવું જ ઘટે છે. હળવે હળવે નિવૃત્ત થવાના કારણો ઉપર ભાર દેવા કરતા જે પ્રકારે ત્વરાએ નિવૃત્તિ થાય તે વિચાર કર્તવ્ય છે, અને તેમ કરતા આશાતા આદિ આપત્તિ યોગ વેદવા પડતા હોય તો તેને વેદીને પણ પર પરિચયથી શીઘ્રપણે દૂર થવાનો પ્રકાર કરવો યોગ્ય છે. એ વાત વિસ્મરણ થવા દેવા યોગ્ય નથી. પકડાય છે વાત? જોર દેખાય છે આમાં કૃપાળુ દેવના વચનનું? એ કહે છે કે અલ્પકાળમાં આવ્યા બાદ પણ પ્રાપ્ત કરવું હોય તો તારે એ નિવર્તવું જ ઘટે છે પર પરિચયથી. કોઈ બીજો વિકલ્પ, ધેર ઇઝ નો અધર વે, નો ગો, નો શોર્ટકટ. હળવે હળવે નિવૃત્ત થવાના કારણો ઉપર ભાર દેવા કરતા આ જીવનું ડાપણ, આ પ્રમાદનું સ્વરૂપ, આ અજ્ઞાન અને આ દોડડાયો, હળવે હળવે બધું ધીરે 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 કરશું. બધું હાઈટ થયા છે, બાઈઠ અહીંયા કરી છે, પાસાઠ આમ કરો, હિતેર આમ કરશો, પછી ગણતરી રહે, એને ગણતરી પ્રમાણે આખો સંસાર હલવાનો હોય. હળવે હળવે નિવૃત્ત થવાના કારણો ઉપર ભાર દેવા કરતા જે પ્રકારે ત્વરાએ નિવૃત્તિ થાય તે વિચાર કર્તવ્ય છે. વિચારવાને જે વિચાર કરવો તો આપણે તો વિચાર કરવામાં ચડી જાય. જ્ઞાની સમજે છે કે આ વિચાર ખોટો કરવાનો છે એટલે પકડી લીધા. કૃપાળુ દેવ વિચાર કરવાનું કહીને પણ પાછું કે ઉભો રે, વિચાર કેમ કરવો હું તને બતાવી દઉં, નહીં તો તું પાછો વિચારવાને વિચારમાં તારો સંસાર લાંબો કરીશ. એ કે છે હળવે હળવે નિવૃત્ત થવાના કારણો ઉપર ભાર દેવા કરતા. ઘણા કે છે હમણાં આવવા દે, ચાતુર્માસ થાય ને એટલે પછી શરૂ કરશું નિયમિત. પછી તો આપણે ચાતુર્માસ આવે એટલે હવે હજી આમ છે, પર્યુષણ જોશું. પર્યુષણે વયા જશે તો કેટલાય પર્યુષણ જશે, તું અહીંયા નહીં ઉભો રહીશ. હળવે હળવે નિવૃત્ત થવાના કારણો ઉપર ભાર દેવા કરતા જે પ્રકારે ત્વરાએ નિવૃત્તિ થાય તે વિચાર કર્તવ્ય. કયો વિચાર કર્તવ્ય છે? ત્વરાએ નિવૃત્તિ. નિવૃત્તિ પણ ક્રમે ક્રમે નહીં, ત્વરાએ શીઘ્રતાથી. હવે ઉતાવળ કર, કારણ કે બોધબીજ થયું છે. અન્ય ભાવ આત્મભાવ સમજાયો છે તો હવે કોની રાહ જુએ છે? અન્ય ભાવને પંપાડવા છે, અન્ય ભાવને પોષવા છે, અન્ય ભાવની અંદર રાગાદીમાં મસ્ત થવું છે, એનાથી પાસ બંધાઈ જવું છે, શું કામ? એમ કરતા સાહેબ આવું કરવા જાવ તો મરી રહું ક્યાંક, કોક રાખે નહીં, કોઈ સેવા ન કરે, કોઈ ખાવા ન દે. એમ કરતા આશાતાદી આપત્તિ યોગ વેદવા પડતા હોય તો તેને વેદીને પણ આ શરત મૂકી. એ જાણે છે કે આને હું ઉપદેશ દઉં છું એટલે કારણો બતાવવાનો છે, અને કારણો બતાવવાનો છે એટલે એમ કરીને પાછો ખસી જશે માર્ગમાં ચાલવા માટે. બોધભીત થઈ ગયું છે, જાણે છે, સમજણ છે, ભગવાનનો બોધ મળી ગયો છે, અન્ય ભાવ આત્મભાવનો વિવેક આવી ગયો છે, પણ કર્મના ઉદયને આધીન થયો છે. હવે પુરુષાર્થનું પ્રવર્તન થતું નથી. નિજ જ્ઞાનના પુરુષાર્થ કરવો જોઈએ, અને કાં પ્રમાદને રોકી શકતો નથી. બે કારણ, કાં તો નિજ જ્ઞાનનો પુરુષાર્થ નથી થતો, અને કાં પ્રમાદને રોકવામાં પાછો પડે છે. એટલે જ્ઞાની કહે છે કે જો વિચારવાન જીવને તો આ ઘટે છે, અને વિચારવું કેવી રીતે, તો કે હળવે હળવે નહીં, ત્વરાથી. પણ સાહેબ એમ કરતા કરતા તો પછી મુસીબત ઉભી થાય તો તેમ કરતા અસાતા આદિ આપત્તિ યોગ વેદવા પડતા હોય તો તેને વેદીને પણ શું વેદવું પડે? અસાતા આદિ આપત્તિ યોગ, મુશ્કેલી હાથે કરીને ઉભી થશે, થવા દે. જો અહીંયા આ પુરુષાર્થ પ્રગટાવે છે, હવે આત્માનો પુરુષાર્થ જાગે છે. હવે પરિષ અને ઉપસર્ગની વાત જે શાસનમાં કીધી છે એનો વિજય કરવાની વાત કરી. પણ સાહેબ એ તો કર્મનો ઉદય સ્વાભાવિક, દેહ છે તો દેહના ધર્મમાં ભૂખ લાગે, તૃષા થાય, આ ગરમી શીતળતા બધું છે. તો કે જે હોય તે, એ અન્ય ભાવ છે કે આત્મભાવ છે? ભૂખ લાગે તો એના ઉપર કેટલી બધી લક્ષ્ય આપ્યો છે. આપત્તિ યોગ શબ્દ મૂક્યો છે, વિચાર ખાય છે આપણને. આપત્તિ યોગ, આ કૃપાળુ દે, અસાતાનો આપત્તિ યોગ, એવી આપત્તિ આવે કે જેનું પરિણામ અસાતા 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 જીવને થયા કરે, તો કે એવું વેદવું પડે. અસાતા તો વેદવી પડે, આપણી અસાતા કોણ વેદે? આપણને કોઈ પણ સંયોગથી અસાતા થાય તો એનું વેદન કોને થાય? એ વેદીને પણ, એવી વેદવી પડતી હોય તો પણ તેને વેદીને પણ પર પરિચયથી શીઘ્રપણે દૂર થવાનો પ્રકાર કરવા યોગ્ય છે, એ વાત વિસ્મરણ થવા દેવા યોગ્ય નથી. બેસે વાત નહી, અમે તો નિશ્ચય નહીં ને સાંભળી, સાંભળીને નિશ્ચય નહીં, આનાથી બોલતો નિશ્ચય તો બતાવ. જબરજસ્ત વાત છે. અધ્યાત્મનો વ્યવહારિક મોક્ષ માર્ગ, સાધકનો મોક્ષ માર્ગ, મુમુક્ષુનો મોક્ષ માર્ગ એ બતાવનાર કૃપાળુ દેવ છે કે તારે જો મોક્ષ મેળવવો છે, તારામાં જો આ ઈચ્છા જાગી છે મુક્ત થવાની, તો શ્રીમદ રાજચંદ્ર થી શ્રેષ્ઠ કોઈ માર્ગ બતાવનાર એ પુરુષ તને આ કાળની અંદર. એટલે એને કહ્યું કે તમારી જો યોગ્યતા હશે, પાત્રતા હશે, તો આત્માની સમર્થતા વાળો બીજો કોઈ પુરુષ તમારે શોધવો નહીં પડે, બીજો કોઈ શોધવો નહીં. એટલું તો નિર્વિકલ્પ આપણે થઈ જાય. આ પણ મોટી ઉપલબ્ધિ છે કે મારે હવે કોઈ બીજા પુરુષને શોધવાની જરૂર, વાત પૂરી થઈ ગઈ. મને કૃપાળુ દેવ અને એનો બોધ મળી ગયો છે, તો બીજો બોધ ને બીજો પુરુષ એ મારે શોધવાની હવે જરૂર નથી. કાળ ઘણો ટૂંકો છે, આયુષ્ય અલ્પ છે, કર્મનું ભારણ ઘણું છે, કાળ વિષમ છે, એમાં ક્યાંય પડવા જેવું. સરસ વાત. એક પેરેગ્રાફ છૂટી ગયો, રહી ગયો, મને એમ હતું આજે આ પત્ર પૂરો કરવો છે જેવી ઈચ્છા. તો અહીંયા એ વાત વિસ્મરણ થવા દેવા યોગ્ય નથી. શું વાત છે? કઈ વાતને વિસ્મરણ નથી કરવું? કે અલ્પકાળમાં અવ્યાબાધ સ્થિતિ થવાને અર્થે સર્વ પ્રકારે પરભાવના પરિચયથી નિવર્તવું ઘટે છે, અને હળવે હળવે નિવૃત્ત થવાના કારણો ઉપર ભાર દેવા કરતા, આ પાછું ભાર દે, વજન આપે, શું કામ, એક્સટેન્શન કરે પોતાના સંસારનો, જે પ્રકારે ત્વરાએ નિવૃત્તિ થાય તે વિચાર કર્તવ્ય છે. હળવે હળવેનો પણ વિચાર જ છે ને સાહેબ, ધીરે ધીરે થાય બધું, એ ક્યારે થોડું થાય, તો કે એ વિચાર પણ કર્તવ્ય. પણ સાહેબ આમ કરવા જતા તો મુશ્કેલી થાય, એટલે એનું માટે કહી દીધું, વિકલ્પ આવે એનો, કે તેમ કરતા અસાતાદી આપત્તિ યોગ વેદવા પડતા હોય તો વેદીને પણ પર પરિચયથી શીઘ્રપણે દૂર થવાનો પ્રકાર કરવા યોગ્ય છે. સૂત્ર શું આપ્યું? પર પરિચયથી જેમ બને તેમ નિવૃત્ત, જેમ બને તેમ નિવૃત્ત. હવે પર પરિચયથી નિવૃત્ત થવાનો બોધ હોય તો નવો શરૂ કરવાનો તો ન હોય ને. આ ઉપનયથી આપણે વિચારીએ કે જેમ બને તેમ નિવૃત્ત થવાનું છે, તો હવે નવું તો શરૂ નથી કરવું ને પર પરિચય. જેટલો છે એટલો ભૂલાવવો જ, જેટલો છે એટલો વિસારવો જ, જેટલો છે એ બંધરૂપ હવે લાગે છે. કેમ કે બોધબીજ થયું, અને બોધબીજ થતા કે આ પર પરિચય હારો પ્રતિબંધરૂપ થાય છે. ક્યારેક ક્યારેક એને કારણે થઈને મારે મારા સ્વભાવની બહાર અનેક પ્રકારના વિભાવના વિકારના કાર્યો કરવા પડે છે, એવો ભાવ કરવો પડે છે. એ થયું ને તો જે છે એ જો પ્રતિબંધરૂપ હોય તો નવું વધારવાની કોઈ વાત તો અહીંયા ઉપસ્થિત થતી નથી ને, એટલું તો સમજાઈ જાય ને. બસ પર પરિચયથી શીઘ્રપણે દૂર થવું અને કોઈ પણ પ્રકારે નવો આમંત્રણ ન કરવું, એ વાત વિસ્મરણ થવા દેવા યોગ્ય. કેટલી જબરજસ્ત વાત, આ વાતને ભૂલશો નહીં. આ સ્વાધ્યાયનું ફલશ્રુતિ, આ વાતને ભૂલશો નહીં કે પર પરિચયથી નિવૃત્ત થવું, શીઘ્રતાએ થવું, આવો જિનેશ્વરનો જ્ઞાની પુરુષોનો મહાત્માનો યોગ છે. કારણ કે પર પરિચય એ જીવને પ્રતિબંધનું કારણ છે અને આત્મ પરિચય જીવને મુક્તિનું કારણ છે. વિશેષ અવસર.